તારીખ 28/6/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 277 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 130
પરલક્ષે આત્મામાં જવાતી નથી. કોઈ પણ ક્રિયા પરલક્ષે કરવામાં આવે, પછી શાસ્ત્ર વાંચનની ક્રિયા હોય અથવા આત્માનો વિચાર હોય, શાસ્ત્ર વાંચનની ક્રિયામાં પણ આત્માનો વિચાર છે, પણ એ પરલક્ષના પ્રકારથી આત્મામાં જવાતું નથી. પ્રશ્ન ભલે વાંચવા સંબંધી છે, પણ વાંચવું સાંભળવું બંનેમાં આત્માના વિચારની ક્રિયા છે, એટલે બંને પ્રકારમાં લઈ દીધું. પ્રશ્ન ત્યાં એમ લેવો જોઈએ પ્રશ્ન કરનારે કે તો અમારે આત્મા સંબંધી સ્વલક્ષે કઈ રીતે કાર્ય કરવું, શાસ્ત્ર વાંચવાનું થાય છે, શાસ્ત્ર સાંભળવાનું થાય છે, એમાં આત્મલક્ષે કઈ રીતે સાંભળવું, એમ પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન કરનારે એમ પ્રશ્ન કર્યો છે કે તો વાંચવા નહીં ને, એ તો બહુ સીધી સરળ વાત ન ગણાય. કોઈ એમ કહે કે શુભ ભાવ એ છે તો શું અમારે અશુભ ભાવ કરવા, એવો પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. પ્રશ્ન એ ઉઠાવવો જોઈએ કે શુભ ભાવ ન કરીએ છે તો શુદ્ધ ભાવની ઉપાદેયતા કઈ રીતે છે, જેથી યથાર્થ પ્રકારે શુભ ભાવ એ થાય. એમ શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી આત્મામાં જવાતું નથી એવો ઉત્તર આપ્યો. ઉત્તર ઉત્તર છે ને, શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. તો એ ઉત્તર તો એ રીતે આપ્યો કે જે વિકલ્પ ચાલે છે પ્રશ્ન પૂછનારનો, એ વિકલ્પ એને આત્મા સુધી નહીં લઈ જાય, આગળ વધીને આત્મા સુધી નહીં પહોંચે એવો પ્રકાર જોઈને એને એમ કહે છે. ઉત્તર દેનારના એ ખ્યાલમાં છે કે પરલક્ષે શાસ્ત્રનું વાંચવું સાંભળવું આદિ ક્રિયામાં જેવો પ્રવર્તે છે એ આત્મામાં નહીં પહોંચે, એથી એક અંદરની એવી લાઈન છે કે જેના દ્વારા મુમુક્ષુ મુમુક્ષુતામાંથી આગળ વધીને આત્મામાં પહોંચે છે, સમ્યક દર્શન પર્યંત એ પહોંચે છે, સમ્યક દર્શનને એ પ્રાપ્ત કરે છે. એ કયા પ્રકારે છે એમ જિજ્ઞાસા. શાસ્ત્ર ન વાંચવા શાસ્ત્ર વાંચવાનું બંધ કરી દેવું એ પ્રશ્ન નથી, પણ યોગ્ય પ્રકારે યથાર્થ પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય કેમ કરવો જોઈએ એ વિષય અહીંયા બોલે સમજાવે. આ મુદ્દાનો વિષય આપણે જ્યારે બીજી ક્રિયાઓથી એટલા જોડાયેલા નથી, શાસ્ત્ર શ્રવણ અને શાસ્ત્ર વાંચનનો પ્રમુખ મુખ્ય પ્રકાર છે, ત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય કયા પ્રકારે કરવો જોઈએ એનો આ ઉત્તર છે કે આત્માના લક્ષ્યે શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે. પ્રવચનસાર શાસ્ત્રમાં આવું ફરમાન છે, આચાર્યદેવનું આવું ફરમાન છે, ભાઈ તું શાસ્ત્ર સ્વાધ્યાય આત્માના લક્ષ્ય કરજે. હવે આત્માનું લક્ષ્ય એટલે શું, એટલું વિચારવું અહીંયા રહ્યું છે કે એક તો જે શુદ્ધ આત્મા છે તે હું છું, એવું જે શુદ્ધાત્માનું લક્ષ્ય રાખીને, પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખીને, એ વિષયને મુખ્ય રાખીને લક્ષ્ય રાખવાનો અર્થ જ એ છે કે જે લક્ષ્યમાં રહે તે મુખ્ય રહે. જેમ આ પૈસા વગેરે આર્થિક પ્રયોજન મુખ્ય છે ને, ગમે તે પ્રકારનો વ્યવહાર કરતા એને નફો નુકસાન એમાં મૂકી દે છે, એ લક્ષ્યનો વિષય થઈ ગયો છે. એમ આત્માને મુખ્ય રાખીને, આત્માને શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરજે એમ કહ્યું છે. થોડો પ્રશ્ન અહીંયા એવો થાય એવું છે કે એવો શુદ્ધાત્મા લક્ષ્યમાં રહેતો નથી, અથવા એવો શુદ્ધાત્મા લક્ષ્યમાં આવ્યો નથી તેથી લક્ષ્યમાં રહેતો નથી. આવી પરિસ્થિતિ છે ત્યાં શું કરવું? આટલો એક પ્રશ્ન અહીંયા સંભવિત થાય. આ વિષયની વિચારણામાં થોડા ઊંડા જઈએ તો કે શાસ્ત્ર સ્વાધ્યાય કઈ રીતે કરવો, તો ગુરુદેવ એમ કહે છે કે તારું જે સિદ્ધ સ્વરૂપ છે, નીચે એ ખુલાસો આપ્યો છે, કઈ રીતે કરવો એનો ખુલાસો આપ્યો છે નીચે, કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ. એનો અર્થ એવો કે એમ પાછા પોતે અર્થઘટન કર્યું છે કે તું સિદ્ધ સ્વરૂપ છો, બીજા સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપવું એટલે સરવાળો એ છે કે તું સિદ્ધ સ્વરૂપ છો, એવી શ્રદ્ધા પ્રતીતિ કરીને સાંભળ. આમ કહ્યું છે એવી શ્રદ્ધા પ્રતીતિ કરીને સાંભળ. એવી પ્રતીતિ ને શ્રદ્ધા કરીને સાંભળ, પણ અહીં તો હજી એ કરવી બાકી છે શ્રદ્ધાની પ્રતીતિ, ત્યારે કઈ રીતે સાંભળવું? આટલો પ્રશ્ન અહીંયા ઉઠે. આમ તો વિષય એકદમ સંકલિત છે આની અંદર કે જો સિદ્ધ સ્વરૂપને નમસ્કાર કરવાનું કહે છે, બીજા સિદ્ધો તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કર, સિદ્ધો એટલે આનંદ સિદ્ધો છે, નમો લોહે સર્વ સિદ્ધાણમ, એ સિદ્ધ ભગવાનને પર્યાયમાં ઉતારવાની વાત કરી. એટલે તાદ્રશ જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે એ જ્ઞાનમાં લઈને એમના પ્રત્યે બહુમાન, એમના પ્રત્યે ભક્તિ, કેમ કે એ પોતાને પહોંચવાનું ધ્યેયરૂપ આદર્શ સ્થળ છે, એટલે ત્યાંથી શરૂઆત કરાવી છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત. એનો અર્થ જ એ થયો કે જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, જેને પરિપૂર્ણ કષાય રહિત થવું છે, નિષ્કલંક સ્થિતિ જેને જોઈએ છે, એને એ પદની ધ્યેય છે, એ પદ પ્રાપ્ત કરવું જ છે, એવું જેને નિશ્ચય કર્યો છે, ધ્યેય એટલે નિશ્ચય બાંધ્યો છે, એને ખરેખર સ્વરૂપની અને સ્વભાવની રીતિ છે, એટલે એના લક્ષ્ય સાંભળવું, એના લક્ષ્ય વાંચવું, એનો અર્થ એ થાય છે કે નિર્દોષતા કેમ પ્રાપ્ત થાય, નિર્દોષતાનું લક્ષ્ય રહેવું. સર્વશાસ્ત્રના કથનમાંથી દોષનો અભાવ કેમ થાય અને ગુણ પ્રગટ કેમ થાય, એ લક્ષ્ય એને શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. આમ તો શાસ્ત્ર સ્વાધ્યાય સ્વરૂપ લક્ષ્ય જ્ઞાનીઓ જ કરે છે, ખરેખર એ જ્ઞાનીઓનો અધિકાર થઈ ગયો કે એ સ્વરૂપ લક્ષ્ય શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે, ખરેખર એ જ શાસ્ત્ર વાંચે છે અને એ જ શાસ્ત્ર સાંભળે છે, કેમ કે એમાં જે શાસ્ત્રને કહેવાનો લક્ષ્ય છે, શાસ્ત્રકારને જે કહેવાનો લક્ષ્ય છે, એ જ લક્ષ્ય એને વર્તે છે, એટલે શ્રોતા વક્તાની ત્યાં સંધિ છે, બંનેનો સુમેળ છે ત્યાં. પણ અહીંયા એ પ્રકાર મુમુક્ષુને ન હોય તો શું, આટલો સવાલ છે. એણે કઈ રીતે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, આ પ્રશ્ન. એણે પોતાને ગુણ પ્રગટ થાય અને દોષનો અભાવ થાય એવું લક્ષ્ય રાખવું, એ પણ એક અપેક્ષા એ સ્વભાવનું લક્ષ્ય છે, સ્વરૂપનું લક્ષ્ય છે. સ્વરૂપ ભલે લક્ષ્યમાં નથી આવ્યું તો પણ કેમ સ્વરૂપ લક્ષ્ય થાય, તો પણ કેમ આત્મલક્ષ્ય શાસ્ત્ર સ્વાધ્યાય થાય. અવ્યક્ત રૂપી કામ કરે છે. જ્ઞાનીના વચનોમાં સ્વરૂપનો મહિમા અને સ્વરૂપનો રસ પ્રગટ થાય છે અને એ પોતાના ભાવમાં એ રસ પ્રગટ કરીને એવા ભાવના બેકિંગથી એ વચનો નીકળ્યા છે. એની પાછળ કોઈ વચન નીકળવાની પાછળ કોઈ આધાર છે તો આ છે. એવા જે વચનો છે એ વચનો સાંભળતા પણ પાત્રજીને સ્વરૂપની રુચિ પુષ્ટ થાય છે. જેને નિર્દોષતા જોઈએ, જેને નિર્દોષતાની ચાહના છે, એને નિર્દોષ આત્મ સ્વરૂપ સાંભળતા અથવા ગુણ સ્વરૂપ અનંત ગુણવંત આત્મ સ્વરૂપ સાંભળતા એને રુચે છે, એમાં એને રસ આવે છે, એની રુચિ પુષ્ટ થાય છે, તો એનું શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું જે કાંઈ પ્રકાર છે એ યોગ્ય છે. એમાંથી આગળ વધે અને આત્માની પ્રાપ્તિ કરશે. બાકી એકલા પરલક્ષે એટલે કે આવા પ્રકારના અભાવથી શાસ્ત્ર વાંચવા જોઈએ, શાસ્ત્ર સાંભળવા જોઈએ, એમ ફરમાન છે, એ આજ્ઞા છે, માટે એ કરવું જોઈએ, એમ કરતા કરતા ક્યારેક પણ આપણને લાભ થઈ જશે, કોગડી તો કોક તીર વાગી જશે, માટે આપણે ચાલુ ને ચાલુ રાખો, એમ વાંગડે ચાલવું જોઈએ. એનો માર્ગ છે, ચાલવાનો જે માર્ગ છે એ માર્ગે ચાલવું જોઈએ, તો એને જ્યાં નિયત સ્થળે પહોંચવું છે ત્યાં પહોંચી શકાય, નહીતર બીજી રીતે પહોંચી શકાય. એ સામાન્ય વ્યાખ્યા છે. એમાં શું છે, લક્ષ્યનો વિષય દ્રવ્ય અને પર્યાય એમ બે પ્રકારે લઈએ. તો જેને દ્રવ્ય સ્વભાવ લક્ષ્યમાં છે એને તો એનું લક્ષ્ય રહે, પણ કોઈ મુમુક્ષુ એમ કહી શકે કે હજી દ્રવ્ય સ્વભાવ અમારા લક્ષ્યમાં જ્ઞાનમાં આવ્યો નથી કે આવો જ હું છું? એને તો શાસ્ત્ર સાંભળતા કે વાંચતા દ્રવ્યનું લક્ષ્ય રહેતું નથી, કેમ કે ખબર નથી દ્રવ્ય કેવું છે. જ્ઞાનીને તો ખબર છે કે દ્રવ્ય કેવું છે, એને ઘર જોયું છે. આ એમ કહે છે કે અમે તો હજી અમારું ઘર જોયું નથી, અમને લક્ષ્યમાં કેવી રીતે રહે? આપ એમ કહો કે આત્માને લક્ષ્ય શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો, પણ આત્માનું લક્ષ્ય રહેતું નથી તો બીજું લક્ષ્ય જે નિર્દોષતાની રુચિ છે, જે ગુણની રુચિ છે, દોષનો અભાવ કરવો અને ગુણ પ્રગટ કરવા એવું જે લક્ષ્ય રહેવું, એ ભલે પર્યાય આશ્રય છે, એ પણ એક પ્રકારે તો સ્વભાવની જ રુચિ છે. અને એને સત્શાસ્ત્રોમાંથી, આચાર્યોના પ્રશ્નોમાંથી, જ્ઞાનીઓના પ્રશ્નોમાંથી જે આત્માનું સ્વરૂપ સાંભળવા મળે છે, આત્મરસપૂર્વક કહેવાય જે કથન છે આત્માનું, આત્મા સંબંધિત કથન કેવું છે,
આત્મરસ
કે આત્મરસમાં આવીને એ કહેવાયેલા જે વચનો છે, આત્માને બતાવનારા વચનો, એમાંથી એને રસ આવવો જોઈએ, એને એ રુચવું જોઈએ, એની રુચિને એ સાંભળતા વાંચતા પુષ્ટિ મળવી જોઈએ, પોષણ મળવું જોઈએ, એ પ્રકારનો હોય તો પણ એને ત્યાંથી આગળ વધવાનો અવકાશ છે. નહીંતર એકાંત પરલક્ષે જે શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે એનાથી આત્માનાં જવાતું નથી. પરલક્ષમાં તો પછી દુર્ગુણના પણ અનેક પ્રકાર ઉત્પન્ન થાય છે. જે જીવોનું પરલક્ષ શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે, પાંચમું શ્રાવણ એ પછી યાદદાસ્તમાં જાય છે. તમને યાદ રાખવાનું ખાસ ખાસ મુખ્ય મુખ્ય વાતો છે, જોરદાર વાતો છે, બીજાને શ્વાસ મારે એવી વાતો છે, બીજાને ઉભા રાખી દે એવી વાતો છે, બીજાને વિચાર કરતા નથી એવી વાતો છે, બીજે નથી એવી ઘણી ઊંચી ઊંચી વાતો આમાં છે. એવી વાતો હું ખ્યાલમાં રાખું અને વખત આવે કોઈને કહેવા વિશે પરલક્ષમાં તો પછી પરનું લક્ષ આવ્યા વગર રહે. જ્યાં સ્વલક્ષનો અભાવ છે ત્યાં પરલક્ષ પછી કોઈને કોઈ પ્રકારે મોઢું કાઢે છે. પછી એને અનેક પ્રકારે એમાં અહંકણું થવાના પણ પ્રકાર થાય છે. આટલું વાંચું મેં અધ્યયન કર્યું, આટલું આટલું મેં વાંચ્યું છે, મારી બુદ્ધિ આટલી વિશાળ છે, આટલી સૂક્ષ્મ છે, એથી બીજા કરતાં પણ મને ઘણી ખબર છે, એમ પણ એને અહંક થવાનો પ્રકાર થાય છે. એથી વધારે જે ખરાબ પ્રકાર છે એવો છે, સૂક્ષ્મ છે ને વધારે ખરાબ છે, જલ્દી પોતાને પકડાયેલો નથી. કે એને કાંઈ જાણવાનું મળે છે એમાં જે બુદ્ધિ લગાવે છે, બુદ્ધિગોચર ન્યાય તર્ક આગમથી બરાબર સ્પષ્ટ કરે છે, એને એમ લાગે છે કે મારી સમજણ અને શાસ્ત્રનું કથન એમાં કાંઈ હવે ફેરફાર નથી. તેથી મારું જાણવું ને મારું સમજવું બરાબર છે, એ પ્રકાર જરા વધારે વિચિત્ર એવો છે કે ત્યારે એ જ વિષયમાં એ વિષયના કોઈ અનુભવી કહે છે, જ્ઞાની કહે છે, ત્યારે એને એટલી મહત્તા આવતી. કેમ કે એને એક એવો ખ્યાલ છે કે મને પણ આ વિષયની આવી જ ખબર છે. જ્ઞાની કહે છે એમ મને પણ એવી જ ખબર છે, એમ હું જાણું છું, મને એમ જાણવા મળ્યું છે, મેં એમ જ જાણ્યું છું. તે એમ મેળવે છે કે મારા મને એમનામાં હવે કાંઈ ફેર નથી. એટલે કાં તો એ બરાબરી કરે છે, તુલના કરી બેસે છે અને બરાબરી કરે છે કે બરાબર છે. એટલે પોતાતુલ્ય એ જ્ઞાનીને કલ્પે છે, પોતાતુલ્ય જ્ઞાનીના વચનોને એ અવધારે છે, અને તેથી એને જે જ્ઞાનીના વચનોની મહિમા આવવો જોઈએ, એ વચન પાછળ રહેલું જે હાર્દ છે એને પહોંચવાવાળી જે વૃત્તિની ઉત્કંઠા છે એ પહેલેથી કુંઠિત થઈ જાય છે. ઉત્કંઠિત થવાને બદલે પહેલેથી કુંઠિત થઈ જાય છે. એટલે એ વિષયનું એવું અહમ છે, સૂક્ષ્મ અહમ છે, કે માર્ગમાં જતા એ બાધક કારણ છે, બહુ મોટું બાધક કારણ. આ એક પ્રકારે સ્વભાવનું લક્ષ્ય છે, એક પ્રકારે સ્વભાવનું લક્ષ્ય નિર્દોષ સમજ. હા, કેમ કે સ્વભાવ છે એ નિર્દોષ છે, આત્મ સ્વભાવ છે એ નિર્દોષ છે, અને નિર્દોષતાનું લક્ષ્ય મારે અવસ્થામાં પણ નિર્દોષતા જ જોઈએ, એ એક પ્રકારે સ્વભાવનું લક્ષ્ય છે. સ્વભાવ પ્રગટ કરવો, એ નિર્દોષ સ્વભાવ એને પ્રગટ કરવો છે. એક ન્યાય ભલે પર્યાય આશ્રિત વાત હોવા છતાં એક પ્રકારે સ્વભાવનું લક્ષ્ય છે. એક ન્યાય એ સ્વભાવનું લક્ષ્ય. ન્યૂનતાના લક્ષ્ય શરૂઆત એટલે પર્યાય આશ્રિત વાત છે એમ કરીને કાઢી નાખવા જેવું નથી. કેમ કે જેવો પૂર્ણ પર્યાય છે એવો જ પૂર્ણ સ્વભાવ છે, અને પોતાને એ જોઈએ, પોતાને એ હોવું જોઈએ, પોતાને એની ચાહના છે, એ ખરેખર તો એવા પોતાના સ્વભાવને ચાહે છે, સ્વભાવને છે એમ કે સમજે છે. દ્રવ પર્યાયની એમાં સમજે છે, એ દ્રવ પર્યાયની સમજીમાંથી અધ્યાત્મ અધ્યાત્મ એટલે આત્માના આધારે ઉત્પન્ન થનાર છે. આધારે ઉત્પન્ન થનાર ઉત્પન્ન થનાર તો અવસ્થા છે, એની સંધિ છે. અધ્યાત્મમાં દ્રવ પર્યાયની સંધિ છે, એ સમયસારની પ્રધાન શૈલી છે.
એ ચર્ચા બીજા પૂર્ણતાને લક્ષી શરૂઆત એ વાસ્તવિક શરૂઆત કરી છે. અહીંયા પૂર્ણતા એટલે પોતાની સ્વભાવની વાત છે ને, તો કે ના અહીંયા પૂર્ણતા એટલે મોક્ષ પર્યાય એને મોક્ષનું લક્ષ છે. લક્ષમાં બે પ્રકાર લીધા છે, એક દ્રવ્ય ને એક પર્યાય. ત્યાં લક્ષ એટલે ધ્યેય, લક્ષ એટલે જ્યાં પહોંચવું છે, તે સ્થાન, તે આદર્શ, એના લક્ષ્ય એટલે ત્યાં અપૂર્ણતામાં જીવ રોકાય છે. પર્યાયની અપૂર્ણતામાં પણ એ પૂર્ણ થાય ત્યાં સુધી એને એમ ન થાય કે બસ મેં ઘણું કર્યું, હવે મને વાંધો નથી. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી એને અસંતોષ રહે. મુનિ દશાના વર્ણનમાં એ વાત બહુ સુંદર છે. મુનિ દશા તો અત્યારે જોવા મળતી નથી ને, વર્તમાનમાં પોતાને છે નહીં, છતાં એ કાયદો છે અનુભવ નાખે. કેવું અનુભવ નાખે કાયદો કે મુનિરાજ એમ કહે છે કે અત્યારે ધીમી ધારે અમૃત પીવાય છે એમને પોષાતું નથી. ભૂમિ દશાને વેદન ધીમી ધાર એ દ્રષ્ટિ કોઈ જઘન્ય ભાવે પરિણમે છે મોક્ષ માર્ગમાં. પણ ભૂમિ દશા તો પ્રચુર સ્વસંવેદન છે. ભૂમિ દશા એટલે આત્માનું પ્રચુર સ્વસંવેદન ને ભૂમિ દશા કહી છે. અને ક્ષણે ક્ષણે ઉપયોગ શુદ્ધાત્મામાં લીન થાય છે. મૂર્તિમંત જૈન માર્ગ જેને કહેવામાં આવે જીનમાર્ગ કહો તો અમૂર્ત એવો જીનમાર્ગ છે. દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તો અમૂર્ત છે, અમૂર્ત આત્માના અમૂર્ત પરિણામ. છતાં દર્શન પાવડમાં અષ્ટ પાવડમાં સંકુંદાચાર્ય જોઈએ અને મૂર્તિ મંત જીનમાર્ગ કહો કે હે જગતના જીવો, તમારે જીનમાર્ગના દર્શન કરવા હોય તો જૈન મુનિના દર્શન કરો. પૂરી કેવળ જ્ઞાન ની ધારા શું છે, જ્ઞાન માં આવી ગયું છે.
બરાબર,
કેવળ જ્ઞાન ની ધારા શું છે, જ્ઞાન માં આવી ગયું છે. એટલે એમને વર્તમાનનું પ્રચુર શોષણ અમારે તો કેવો જ્ઞાન જોઈએ એવા પુરુષાર્થમાં એ આગળ વધે. હું પણ આવી ગયું ને હવે વાંધો નથી, સમીર દર્શન આવી ગયું ને હવે વાંધો નથી. એ પ્રકાર સાધક દશામાં ક્યારેય ઉત્પન્ન થતો નથી. કોઈ સાધકને ઉત્પન્ન થતો નથી. કેમ ઉત્પન્ન થતો નથી? એને પૂર્ણતાનું લક્ષ્ય એની શરૂઆત જ ત્યાંથી થઈ છે. હવે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એને ક્યાંય અપૂર્ણતામાં રોકાવાનો કતાર ઉત્પન્ન થશે. બહુ સારો આત્માના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો, થોડો થાય વધારે થાય જેટલો થાય આત્માના લક્ષ્ય શાસ્ત્ર અભ્યાસ કરવો. આ એક જ પ્રકાર યોગ્ય થયો, એ સિવાયના કોઈ પણ પ્રકારે શાસ્ત્રનો અભ્યાસ થાય તે અન્યથા પ્રકારે થાય છે, તેનું ફળ અન્યથા આવે છે. એનું ફળ આત્મ પ્રાપ્તિ સુધી મળતું નથી. પ્રવચન સારનો આધાર મળ્યો અને સમયસાળની પહેલી ગાથામાં આચાર્યદેવ કહ્યું છે કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને ભગવાનને નમસ્કાર કર. આચાર્યદેવ પોતે પણ નિર્ણય એ રીતે કહ્યું છે કે જે ધ્રુવ અચળ અને અનુપમ એવી જે સિદ્ધ ગતિ છે એ કાયમ રહેનારી છે, વિચલિત થનારી નથી, અને જગતમાં જેને કોઈની સાથે ઉપમા રૂપ થાય એવી જે સિદ્ધ ગતિ છે એને પામ્યા છે, પહોંચ્યા છે, પ્રાપ્ત થયા છે એવા જે સિદ્ધ પરમાત્મા તેમને નમસ્કાર કરીને હું આ ખાસ બતાવીશ. અત્યારે હું સિદ્ધોને નમસ્કાર કરું છું. તે જે સિદ્ધ પરમાત્મા સંબંધિત વચન નીકળે છે તે દ્રૌપદી છે તે અપેક્ષાએ એવો જે વિકલ્પ ચાલ્યો કે આવા સિદ્ધોને નમસ્કાર કરું છું, ધ્રુવ ચરણ અનુપમ ગતિ ભાવ નમસ્કાર છે, ભાવ સ્તુતિ છે. પછી એ વિકલ્પ પણ દ્રવ સ્તુતિ છે કે જ્યાં જ્ઞાનમાં સિદ્ધો સિદ્ધું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે. સિદ્ધ પરમાત્માને સ્મૃતિમાં લેતા સાધક જીવને એક બીજો પ્રકાર ઉપજે છે કે એમને સિદ્ધ પદ કેવું છે એનું જ્ઞાન છે. નવતત્વના જ્ઞાનમાં મોક્ષતત્વનું જ્ઞાન છે તો સિદ્ધ પરમાત્મા કેવા હોય, અશરીરી અરૂપી સિદ્ધ પરમાત્મા કેવા હોય એનું એમને જ્ઞાન છે. એમાં એ તાદસ થાય છે અને એમના પ્રત્યે એમનું બહુમાન નથી, બહુમાન સાથે એનું જ્ઞાન થાય. તો એ ભાવ નમસ્કાર છે અને વિકલ્પ છે તે દ્રેક નમસ્કાર છે એ અપેક્ષા છે. વિકલ્પને ભાવ નમસ્કાર કર્યો, વચનના નમસ્કાર અપેક્ષા છે. તો વિકલ્પ પણ દ્રેક નમસ્કાર છે અને જ્ઞાન છે તે ભાવ નમસ્કાર છે. મને એ જે સિદ્ધ પરમાત્માઓ પ્રત્યેનું જે જ્ઞાન છે, બીજા પરમાત્માઓ પ્રત્યેનું જે લક્ષ્ય છે કે આવા સિદ્ધોને હું નમસ્કાર કરું છું એ દ્રવ નમસ્કાર છે અને પોતાના સિદ્ધ પદમાં ઢળવું તે ભાવ નમસ્કાર. આમ અપેક્ષા આવી રીતે લાગે બરાબર. દ્રવ ભાવ દ્રવ ભાવ દ્રવ ભાવ એટલે છેલ્લો કે પોતાનું જે સાક્ષાત સિદ્ધ પદ છે એમાં જે પરિણામ ભરે છે સાધકમાં એનો ભાવ નમસ્કાર છે. એ ભાવ નમસ્કાર લીધો છે પ્રવચન સાધન આ રીતે નો આગમ ભાવ નમસ્કાર છે. આગમ નહીં પણ નો આગમ ભાવ નમસ્કાર છે એવો શબ્દ પ્રયોગ કર્યો પ્રવચન
સાધન.
નો આગમ એટલે આવો અભેદ નમસ્કાર. આગળથી તો નમસ્કાર કરવામાં આવે છે, આગમ પ્રસિદ્ધ છે.
આગમ
પ્રસિદ્ધ અનાદિ નમસ્કાર આગમ અનાદિ આગમ અહીંયા નો આગમ ભાવ નમસ્કાર છે અપૂર્વ છે એ પૂર્વાનુપૂર્વ છે. કહે છે કે સમયસાળની પહેલી ગાથામાં આચાર્યજીએ કહ્યું કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરી એટલે આ પરમાગમ સાંભળવામાં પણ નિર્દોષ પરિપૂર્ણ જે શુદ્ધ સિદ્ધ પદ છે એની ભાવનાથી નિર્દોષતાની ભાવનાથી સાંભળજે, સ્વરૂપની ભાવનાથી સાંભળજે, સ્વભાવની રુચિથી પણ સાંભળજે. વાંચજે તો સ્વભાવની વિચિતિ વાંચજો, સ્વભાવની ભાવનાથી વાંચજો, આત્મભાવનાથી વાંચન અને શ્રવણ થાય તો તે પ્રકાર યોગ્ય છે. નહીં તો બીજો કોઈ પ્રકાર છે તો અયોગ્ય પ્રકાર છે, એનાથી આત્મામાં જવાતું નથી. એનો બીજો અર્થ એ કે ઉદ્ભવની સ્થાપના કરવી એનો અર્થ એ છે કે તું સીધ શોધ છો એવી શ્રદ્ધા પ્રતિ કરીને સીધ પર જ્ઞાનમાં આવું નિષ્ફળ પર જ્ઞાનમાં મૂર્તિની સ્થાપના જે કરી છે એ બહુ મોટો ઉપકાર છે. તો બહુ શાંત અને મૃદુ ભાષામાં વાત કરતા હતા. મૂર્તિને ઉઠાવવાની બાબતમાં તો એમના પણ કઠોર વચન નીકળ્યા છે.
બરાબર,
કેમ કે એમ થઈ ગયું અરે આ શું કહેવાતા જૈનો અને મૂર્તિની ભગવાનની મૂર્તિની ઉઠાવના કરે છે આ શાંતા શિવ થયું ને એ વિષયમાં થોડા કઠોર થયા. થોડી પણ બુદ્ધિ હોત તો આવું ન કરે.
બરોબર,
500 વર્ષથી આ સંપ્રદાય નીકળ્યો, થોડી પણ બુદ્ધિ હોત તો આ રીતે મૂર્તિને ઉઠાવત નહીં એમ કરીને કોઈ બુદ્ધિવાળો ન રહ્યો એમ કહી દીધું. 500 વર્ષમાં તો કોઈ બુદ્ધિવાળો પણ ભાઈ કરતો. ભગવાનની મૂર્તિની સ્થાપના એ જે નમસ્કાર મંત્ર છે, પ્રથમ જ પદ છે નમો વૈરંતાણ, એ અરિયંદ ભગવાનને તું તાદ્રશ કરીને નમસ્કાર કેમ કરીશ? જો મૂર્તિ સામે નહીં હોય, મૂર્તિ જ ને જોઈ નહીં હોય, બીજું તો તને જ્ઞાન નથી, બીજું તો તને જ્ઞાન નથી. ધ્યાનનું જે કારણ છે એ વારી પરમાત્માની પ્રતિમા, એ ધ્યાનનું કારણ છે. અવલંબનનું કારણ છે એને એ ન હોય એમ જે નકાર આવે છે તો બહુ મોટો દોષ છે. ખ્યાતમાં પણ એ બહુ મોટો દોષ છે. જે લોકો બીજા સમજતા નથી એ બીજા બીજા એના પરમાત્માની મૂર્તિને સ્થાપે ભલે પછી આમાંથી ફાયદો એ, પણ એ ન હોય એ વાત તો ઘણી મોટા બહુ મોટા વિપર્યાસને એ સૂચવે છે.
બરાબર,
જે સાધક છે એને કલ્પના નથી. સાધકો એ સાધકો નો સ્થાપના નિક્ષેપ છે, નયનો વિષય તે નિક્ષેપ. આ સાધકો એ સ્થાપી છે, મિથ્યા દ્રષ્ટિ સ્થાપી. મૂર્તિનો વ્યવહાર મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગી જીવે છે, સાધકો એ સ્થાપી છે. અને સાધકોને અરિયંત પરમાત્માનું જ્ઞાન છે, કલ્પના નથી. પણ એ કલ્પના નથી, એ જ્ઞાન છે. એના ધ્યાનમાં એ આવે છે, એના જ્ઞાનમાં એ આવે છે. એના જ્ઞાનમાં તો સિદ્ધો આવે છે, એને શું કરે? સાધકના જ્ઞાનમાં તો સિદ્ધ પણ આવે છે, પણ એ શું કરે એના માટે? એને અહીંયા તો ઉપાય નથી. પણ અહીંયા જે અરિયંત જે એમના જ્ઞાનમાં આવે છે અને જે ધ્યાનનું કારણ છે, એ ધ્યાનના કારણને ઉડાવે, એ ધ્યાનના કારણને વિકૃત કરે, એ બધું બે દોષનું કારણ. જે નિર્દોષ ધ્યાનસ્થ સ્થિતિ છે એવી જ નિર્દોષતામાં જ્ઞાનીને મોક્ષ માર્ગીને જ્ઞાનમાં આવે છે અને એને સ્થાપે છે.
બરાબર,
યોગ્ય છે. એ ભલે એ વ્યવહારનો વિષય, પણ એના ગર્ભમાં પરમાર્થ પૂર્યો છે. વ્યવહારના ગર્ભમાં
પરમાર્થ
એમ છે. કહે છે કે તું પોતે સિદ્ધ સ્વરૂપ છો એવી શ્રદ્ધા એવી પ્રતીતિ કરીને સાંભળ, અથવા એવી રીતે સાંભળ કે તારા સિદ્ધ પદની શ્રદ્ધા અને પ્રતીતિ તને થાય, એમ લેવું છે.
બરાબર,
કાં તો એવી શ્રદ્ધાને પ્રતીતિ પૂર્વક સાંભળ અથવા વાંચન માં, અથવા તો એવી શ્રદ્ધાને પ્રતીતિ થાય એવા પ્રકારે વાંચન કર. તે શાસ્ત્ર સ્વાધ્યાયનો યોગ્ય પ્રકાર છે, બાકીનો કોઈ પ્રકાર યોગ્ય છે
નહીં.
કેવી કેવી વાતો,
કિંમતી વાતો,
ખુલાસા બહુ આવ્યા. સિદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ
થશે.
સિદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ જોડી છે, જેણે સિદ્ધ પોતાના નિજપદમાં દ્રષ્ટિ જોડી છે, એ જ જેને સર્વસ્વપણે ઉપાધિ છે, પોતાનું નિજ સિદ્ધ પદ જ જેને સર્વસ્વપણે ઉપાધિ છે, એટલે એને વાંચતા અને સાંભળતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ
થશે.
સમયસાર ટીકા કરતા અમૃતચંદ્ર આચાર્ય જેવા સમર્થ આચાર્ય એમ કહે છે કે આ શાસ્ત્રની ટીકા કરતા મારા આત્માની વિશુદ્ધિ થાય. વિશુદ્ધિ થઈ છે, પણ બાકીની જેટલી અશુદ્ધિ રહી છે એ પણ મટીને પૂર્ણ દશા પ્રાપ્તની એ વાત કરી છે. અથવા તો સર્વ સાધકોની આ એક યોગ્ય પ્રકારની પરિસ્થિતિ છે. સત્શાસ્ત્રની સાથે જે કોઈ શસ્ત્રાસ્ત્ર સંબંધિત વાંચન શ્રવણનો જે વ્યવહાર છે, એ વ્યવહારનો સુમેળ એના પરમાર્થ સાથે કઈ રીતે છે, એમ જો વિચારવામાં આવે કે આ તો એક વ્યવહાર છે, સત્શાસ્ત્ર વાંચવું, સત્શાસ્ત્ર સાંભળવું, દેવગુરુને શાસ્ત્રમાં શાસ્ત્ર સંબંધિત વ્યવહાર છે, તો એ વ્યવહાર સાથે પરમાર્થને શું મેળ છે, એમ જો વિચારવામાં આવે તો એ સત્શાસ્ત્રમાં જે પરમાર્થ આત્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એ શાસ્ત્રના વિકલ્પના વિકલ્પપૂર્વક વિકલ્પના બહાના તળે વિકલ્પના બહાનાની ઓઠે શાસ્ત્રને ઓઠે એને સરવાળે શુદ્ધાત્માની રુચિ સ્થિતિ શ્રદ્ધા એકાગ્રતા એ બાજુ વધવાનું એને નિમિત્ત ગણવામાં
આવે
છે. નિમિત્ત કહેવાય છે, નિમિત્તત્વ એમાં રહેલું છે, એને નિમિત્ત કહેવામાં
આવે.
એ કાંઈ કરે છે પ્રશ્ન નથી, પણ એના જે વિકલ્પ છે એ પૂર્વ કાંઈ એકાગ્રતા વધે છે એટલે વિકલ્પને નિમિત્ત કહેવામાં
આવે.
નિમિત્ત એટલે અનુકૂળ ઉપસ્થિતિ, પોતાની સ્વરૂપ એકાગ્રતા અને સ્વરૂપ શ્રદ્ધાના નિશ્ચય કાર્યમાં જે ભાવોની ઉપસ્થિતિને અનુકૂળ ગણાય તેને નિમિત્ત કહેવામાં
આવે.
વ્યવહારે અનુકૂળ છે, નિશ્ચય તે પ્રતિકૂળ છે. નિશ્ચયનું પડતું જુદું, એનો અભાવ કરીને એમાં જાય છે, એટલે એનો વિકલ્પનો નિષેધ કરીને એમાં પહોંચે છે. એવો પુરુષાર્થનો પ્રકાર જોઈને એ હતો ત્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી એકાગ્રતા નહોતો ઉપયોગી, એમ ગણીને એને વિકલ્પને પ્રતિકૂળ કરવામાં જે વ્યવહારે અનુકૂળ છે નિશ્ચય
પ્રતિકૂળ.
એવું નિશ્ચયના વિષયનું સ્તર કોઈ અલૌકિક ઊંચા સ્થાનમાં છે, ઊંચા સ્થાનમાં છે એમ નહીં, અલૌકિક ઊંચા સ્થાનમાં છે એવો વિષય. સિદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. જેણે સિદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ જોડી છે
તે દ્રષ્ટિનો પ્રકાર તો એવો છે કે એની ભાવનાને વિચારવામાં આવે, દ્રષ્ટિવંતની ભાવનાને વિચારવામાં આવે, તો એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય એને જોઈતો
નથી. બરાબર,
છતાં અંતરમાં એટલી એકાગ્રતા નથી થતી. ત્યારે બહારમાં એવા સ્વરૂપને કહેનારા જે સત્શાસ્ત્રો છે, કહેનારા જે સત્પુરુષો છે, એના સંગમાં પરિણતિ જાય છે. સુગન કહેતા આ કર્યા છે અંદર મેં તો ઇતના અચ્છા હૈ કે અંદર મેં એ તો ધ્યાનમાં બહુ બેસતા હું દિવસના ભાગમાં સાંજે રાત્રે તો ઘણા કલાક અંદર મેં ભી આ સિદ્ધાર્થમાં સિદ્ધાર્થમાં કા દર્શન કરને કા ઓર બહાર મેં ભી ગુરુદેવ સિદ્ધાર્થમાં સિદ્ધાર્થમાં ઇતના કા અંદર ના સિદ્ધાર્થમાં અને બહારમાં બહારના વાતાવરણમાં પણ અહીંયા તો સોનગઢ મેં તો અંદર ઓર બહાર મેં એક સી બાત કે કલકત્તામાં તો આ ઘર ને વેપાર ને એ બધે એ પ્રકારનો સંયોગ છે એટલે ત્યાં મેળ પડતો નથી. અહીંયા મેળ છે સોનગઢમાં, અહીંયા મેળ છે. કેમ કે જે વૃત્તિ બહાર જાય છે એ પણ બીજું સ્થાન પકડતું હતું, એ પણ શુદ્ધાત્મા પ્રદર્શિત કરનારની પ્રત્યે જ જાય છે. એટલે તો કીધું ને કે હે વિકલ્પ, અગર તુજે તેરે આયુષ્ય ગુરુદેવ કે સંગ મેં લેચત, વરના ગુરુદેવ કા બતાયા હુઆ શસ્ત્ર તેરા નાશ કર જાયેગા. ગુરુદેવે એક રાગનું ને વિકલ્પનો અભાવ કરનારું શસ્ત્ર બતાવ્યું છે અને એ શસ્ત્ર મારી પાસે છે. જો તારે જીવતું રહેવું હોય તો મને તું ગુરુદેવ પાસે લઈ જા અને નહીંતર હવે હું તારો નાશ કરીશ. બાકી બીજી રીતે તો તારી સ્થિતિ તારી આયુષ મને તારી દેખાતી
નથી.
બરાબર, અલંકારિક ભાષામાં લેખન છે. પણ એનો અર્થ છે કે સાધકને જો વિદ્યમાન સત્પુરુષ હોય તો એનું ચિત્ત બીજે સ્થિર રહેવા ચાહે નહીં, આ એની સ્થિતિ છે. અને ન હોય તો એ સત્શાસ્ત્રો પ્રત્યે જે સત્સ્વરૂપને બતાવનારા શાસ્ત્રો છે એવા સત્સ્વરૂપની શ્રદ્ધા રૂચિ પ્રતીતિ અને એકાગ્રતા કેળવાય એ કેળવણીના એક પુરુષાર્થના તબક્કામાં જે એ બાજુ થોડી ઘણી બચી જાય. બાકી બીજા એનો પ્રકાર હતો નહીં. બહારમાં પણ શું કરે છે જેને જે વિશે શીખે છે વારંવાર તેનું સેવન કરે છે. સંગીત પરસ્યો હોય છે, અનેક પ્રકારના સંગીતના સાધનો વસાવે છે, તેને તે રોજ વગાડે છે, તેને તે રોજ સાંભળે છે, શું કરે છે?
બરાબર,
પણ આ રોજ તમે એક બીજું સાધન વગાડવું એકનું સાંભળો તમને કંટાળો ન આવે એમ ક્યાં કોઈ સસ્તું નથી. સમજે છે કે એનો એનો રસ છે, એને એક ગમે છે, એને બીજું નહીં ગમે.
બરાબર,
એક રુચિનો પ્રકાર જ એવો છે કે રુચિને રુચિના વિષયમાં કંટાળો આવતો
નથી.
જો તને તારી નિર્દોષતા અને શુદ્ધતા તારા ગુણની તને રુચિ છે, ગુણનો પ્રેમ છે, ગુણથી ઉપજતા સુખને તું ઈચ્છે છે, આખરમાં તો વાત જાય છે સુખને શાંતિ ઉપર, ગુણથી અને સ્વભાવથી ઉપજતું જે સુખ છે એમાં જેની રુચિ અને પ્રીતિ છે તેને બાહ્ય સાધનોથી ઉપજતા સુખ પ્રત્યે રુચિ અને પ્રીતિ થતી. કેમ કે અવગુણથી ઉપજતું કાલ્પનિક આભાસ સુખ છે એટલે દુઃખ છે એનો એને ખ્યાલ આવે.
બીજા પ્રતિક્રમણ સામાયિકમાં પણ આત્માના લક્ષ્ય પ્રતિક્રિયાઓ જોઈએ.
બધી ક્રિયામાં એમ છે જેટલો જૈન દર્શનનો બાહ્ય વ્યવહાર છે એ તમામ વ્યવહારમાં પરમાર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન થાય એવો જ સનાતન માર્ગમાં વ્યવહારમાં ગોઠવણી, વ્યવહારની જે ગોઠવણી છે એવી જ છે. કોઈ પણ હોય, પૂજા હોય, પૂજામાં પણ તત્વનો વિષય આવે છે,
પૂજા વિષય પ્રતિક્રમણ
બધામાં આવી ગયા છે. ગુરુમાં તો સાક્ષાત ગુરુ તો વિકરાગતાની મૂર્તિ છે, એટલે એમાં તો પ્રશ્ન જ નથી. ગુરુ છે તો
સાક્ષાત મૂર્તિ,
એ તો વિકરાગતાની મૂર્તિ છે. ને એમના વચનોમાં વારંવાર શુદ્ધાત્મા મુહુર્મુહુ આવે છે. ધર્મદાસ શુંદર કે
વારંવાર જે આત્મા બતાવે છે ગુરુ,
ગુરુ કોને કહીએ, ગુરુની વ્યાખ્યા શું, ગુરુ કોને કહેવા, કે વારંવાર શુદ્ધાત્માને બતાવે છે ગુરુ કહીએ, આવી વ્યાખ્યા.
બહુ સરસ.
એટલે એક જ વાત છે. આત્મા આકાર થી દેખાય એવો વ્યક્ત સંસ્થાન વાળો નથી. સંસ્થાન એટલે આકાર, વ્યક્ત આકાર વાળો નથી, અવ્યક્ત સંસ્થાન વાળો નથી. એ તો બધા નાસ્તિના બોલ છે. પણ અસ્થિથી એક બોલ છે, એમાં આત્મા ચેતના ગુણ વાળો છે, એવી એક વાત લીધી છે. ત્યાં એમ વાત લીધી છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરમાં પ્રકાશમાન છે. સદાય એટલે ત્રણેય કાળે પોતાના અનુભવમાં આવતા, સદાય અનુભવમાં આવતા એમ કહ્યું છે. એમ ન કહ્યું કે જ્ઞાનીને અનુભવમાં આવે છે, શિક્ષણ માણસને વિચાર કરતા મૂકેલો વિષય કે આ સદાય અનુભવમાં આવે છે. સંસ્કૃતમાં શબ્દ જોઈએ સ્વભાવ ભૂતે ન સ્વયં અનુભૂયમાને ચેતના ગુણેન નિત્યમ એવ અંત પ્રકાશમાનત્વાત ચેતના ગુણસ્ત. નિત્યમ શબ્દ નિત્ય, સાદિ અનંત નહીં, અનાદિ અનંત, એને નિત્ય કહેવામાં આવે છે. કે પોતાના સ્વભાવભૂતથી, સ્વભાવથી જ સ્વયં અનુભૂયમાને, પોતાની નેળે અનુભવમાં આવતો, અનુભવમાં લાવવા માટે એને બીજું કાંઈ કૃત્રિમતાથી પ્રયોગ કરવો પડતો નથી. સ્વયં અનુભૂયમાને, સંસ્કૃતમાં તો ઘણો ભાવ વધારે પ્રદર્શિત છે, જે અનુવાદ થાય એના કરતાં મૂળ ભાષામાં જે ટોન અને ધ્વનિ આવે છે ઘણો સારો. સ્વભાવ ભૂતેન સ્વયં અનુભૂયમાને, સ્વયં અનુભૂયમાને, સ્વયં અનુભૂયમાન થાય છે, પોતે સ્વયં અનુભૂયમાન થાય છે એવો હોવાથી એને કારણ વિભક્તિ લગાડી છે, માને ન કરીને. એવી સ્વયં અનુભૂયમાન તો આત્મા છે જ, જેમ સ્વભાવવાન છે એમ. એક એવો સ્વભાવવાન છે કે સ્વયં અનુભૂયમાન સ્વભાવમાં સ્વભાવમાન છે, બેની જ વિભક્તિ છે. અનુભૂતે ન માને ન, બેની કારણની વિભક્તિ છે, ત્રીજી વિભક્તિ લગાડી છે. ચેતના ગુણ એના એ પણ એ જ ભક્તિ છે. ચેતના ગુણ વાળો હોવાથી, સ્વભાવભૂત હોવાથી, હવે ત્રણેયના વિભક્તિ લાગે છે, સ્વયં અનુભવમાન હોવાથી અને ચેતના ગુણ વાળો હોવાથી, આવો ચેતના ગુણ વાળો છે. નિત્યમ એવ અંત પ્રકાશમાન, અથવા જે સદાય અંદરમાં પ્રકાશમાન વેદન ગોચર છે, સદાય વેતન વેદન ગોચર છે એવો હોવાથી આત્મા ચેતના ગુણ વાળો છે કહેવામાં આવે છે. શા માટે આત્મા ચેતના ગુણ વાળો છે? ગુણ હોય તો સદાય રહે, ગુણ હોય તો સદાય રહે એમ નહીં, પણ ગુણ હોય તે સદાય પરિણમતો રહે. જેનું ત્રિકાળ હોવાપણું છે એટલું નહીં, પણ ત્રિકાળ પરિણમત દશામાં હોવાપણું છે એને ગુણ કહેવામાં આવે છે. કે ચેતના પ્રકાશથી, ચેતનના વેદનથી અંદરમાં આત્મા નિત્ય અનુભવમાં આવી રહ્યો છે, એના વેદનથી અનુભવમાં આવી રહ્યો છે, પ્રકાશથી અનુભવમાં આવી રહ્યો છે એવો આત્મા હોવાથી અમે એને આત્માને એના ચેતના ગુણવાળો કહીએ. એને અંદરમાં લક્ષમાં લેવો, સ્વાધ્યાયના કાળમાં ચેતનાના પ્રકાશને પકડવો, ઉપયોગ દ્વારમાં ચેતનાના પ્રકાશને પકડવો, એ પ્રયાસ પ્રયત્ન સહિત એનો અધ્યયન સ્વાધ્યાય થવો વિચાર. શું સ્વાધ્યાય કેમ કરવો? આ ચેતના ગુણ દ્વારા સ્વયં અનુભવમાં આવી રહ્યો છે, સદાય અનુભવમાં આવી રહ્યો છે. એક શબ્દ વાપરો છે અંત પ્રકાશમાન, અથવા અંત શબ્દ છે અંદરમાં, જરાક અંદરનો વિષય છે ને, અંતરંગમાં એનો ગુજરાતી એમ કહ્યું છે. અંતરંગમાં પ્રકાશમાન છે, જરાક દિશા ફેરવીને જોતા એ પ્રકાશમાન છે. બહિર્મુખ દિશામાં જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે ત્યાં બહિર પદાર્થો પ્રકાશમાન થાય છે, ત્યાં ચેતના ગુણ જણાશે. કેમ કે એ તો અંતરંગમાં પ્રકાશમાન છે, એ કોઈ બહારમાં પ્રકાશમાન નથી. એટલે અંદરમાં વળીને જોવું રહ્યો. સમિસારનો વિષય તો એ બહુ સારો છે, અહીંયા પ્રશ્ન થાય એવું છે. પણ અંતરમાં જોઈએ તો આત્મા સદાય ચેતના ગુણથી પ્રકાશમાન છે, પણ અંતરમાં જોવું કઈ રીતે? આ પ્રશ્ન થાય, અંતરમાં જોવું કઈ રીતે? હું બહારમાં નથી જોવું, પણ અંતરમાં જોતા ન આવડે એનું શું કરું? વેદ જ્ઞાનથી અંતર અંદરમાં જવાય છે. પાછળ તો એ વાત જ આચાર્ય પત્રિકામાં એ વાતને જોડી છે કે આ બધું કોના કબજાની ને કોના અધિકારની વાત છે, કોનું પ્રદેશન છે આમાં? કે ભેદ વિજ્ઞાન અમે આ આખો પ્રશ્ન ભેદ જ્ઞાનીઓને સોંપી દીધો છે, અથવા ચેતના સ્વભાવ જે અનંત સ્વભાવ છે, એવો અનંત સામર્થવંત આત્મા, એ આત્માએ પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીઓને સાંચ્યું છે એવો શબ્દ લાગ્યો. જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે એમ લીધું છે એવો આ ચેતના ગુણ વાળો આત્મા છે, કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાનીને સોંપી દીધું છે. એમ કહીને એમ કહ્યું કે જે ભેદ જ્ઞાન કરે છે એને એના દર્શન થાય છે, એને એને પોતાનું એ વિષય ઉપર આધિપત્ય આવે છે, એનો અધિકાર આવે છે, બીજાનો એ અધિકાર નથી એમ કહીને. એટલે એમ કહ્યું કે જેણે ચિદ સ્વરૂપમાં દ્રષ્ટિ જોડી છે, આવા ચૈતન્ય સ્વભાવનું જેને લક્ષ્ય છે, એને સાંભળતા અને વાંચતા, વાત બીજો બોલાવી લીધો અહીંયા, છે, પ્રશ્નમાં એટલું વાંચવાનું કીધું છે, પણ સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. જેને લક્ષ્ય છે એને તો શ્રદ્ધા છે અને એકાગ્રતા વધશે, અને જેને હજી અનુભવ નહીં થયો હોય એને એને રુચિનું પોષણ થવાનું એ નિમિત્ત થશે, રુચિની પુષ્ટિ થશે, તો એને આગળ વધીને શ્રદ્ધા સુધી પહોંચી શકાય. વાંચવું સાંભળવું આદિ બહારથી બધું કરે, પણ એનાથી શું? બહારથી એટલે બહિર લક્ષે ઉપરનો બોલ છે ને, એના
અનુસંધાન.
વાંચવું સાંભળવું વગેરે જે કાંઈ કરે એ બહારથી કરે એટલે પરલક્ષી કરે, બહિર્દૃષ્ટિથી કરે, પણ એનાથી શું? એનાથી શું એટલે એનાથી કાંઈ લાભ નહીં એમ કેમ?
બરાબર.
આટલા વર્ષ સાંભળ્યું, આટલા વર્ષ વાંચ્યું, એનું શું? એ બધી ગણતરી ગણાવવા જેવી નથી. એ તો નામોશીનું પ્રકરણ છે. કોઈ એક માણસ એમ કહે કે હું જે ધોરણમાં અભ્યાસ કરું છું એ ધોરણમાં હું 10 વાર 11 વાર નપાસ થયો. નામોશીનું
પ્રકરણ
10 11 વાર ગયો ત્યાં ખાધા, એનો અર્થ શું? કે તું ઘણો ઠોઠ નિશાળ્યો, પાકું છું કે કેટલું કાચું હતું એની વાત છે. એમ ઘણા વર્ષ સ્વાધ્યાય કરીએ છીએ, ઘણા વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, એ કઈ ગણાવવા જેવો વિષય છે
નહીં. ભગવાનનો જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય સનાતન દિગંબર જય ધર્મનો જય હો.